ಕ್ರಿಶ್ಚಿಯನ್ನು ವಾರ್ಷಿಕ ಮಂಗಲ್ ಮಹೋತ್ಸವ ಚಾಲಿರಿ. ಈ ಪ್ರಸಂಗೆ 170 ತೀರ್ಥಂಕರ್ ದೇವ್ ಸಾಕ್ಷಾತ್ ಪ್ರತಿಮಾವು ತೋಚಿ ಅಥ ಸಾಕ್ಷಾತ್ ತೀರ್ಥಂಕರ್ ದೇವ್ ವಿರಾಜಮಾನ್ ಹೋಯ್ ಏಕೇವ ಧರ್ಮನು ಕಾಳಸೆ ತನಕೇನೆ ಧೋರಿ ಆ ಮಾರ್ಗನಿ ಧಾರಾ ಏಕ ತೀರ್ಥಂಕರ್ ಹೋಯ್ ತು ಅಥ 170 ತೀರ್ಥಂಕರ್ ಆ ಅಢಿ ದೀಪನಿ ಅಂದರ್ ಹೋಯ್ ಏಕೇವ ಹಸೆ. અને એ અજિતનાથ ભગવાનના વખતમાં હતો. એમાં કોઈ પણ સમયે 80 દીપની અંદર 20 તીર્થંકર તો હોય હોય ને હોય છે, જેને આપણે ક્યાં નામથી ઓળખીએ છીએ, 20 વિહરમાન વિદ્યમાન. અને બયાનામાં જે સિમંદર ભગવાનની પ્રતિમા છે ગુરદેવસિંહ 2023માં એ જયપુરમાં ટોટનમલ સ્મારક ભવનનું ઉદઘાટન અને સિમંદર ભગવાનની વેદી પ્રતિષ્ઠા કરીને સસંઘ સમય સિકરની યાત્રાએ નીકળ્યા હતા. અને ત્યાંથી આ બયાના કરીને રાજસ્થાનમાં ગામ છે, ત્યાં એક મંદિરની અંદર ભગવાન હતા. ખબર નથી એ લોકોને કે આ સિમંદરભાઈ, એ લોકો ચંદ્રપ્રભુ ભગવાન કેમ કરીને કરતા. એમાં એની પ્રશસ્તિ ઉપર નજર ગઈ તો નામ શું લખ્યું, જીવંત સ્વામી વિદ્યમાન. એનો અર્થ છે કે આ વિશે 20 તીર્થંકર કોઈ પણ કાળે હાજર હોય, આત્મા બદલતા રહેતા હોય પણ એ તો રહેતા જ હોય. તો એ 20 વીરમાન તીર્થંકર હોય, એ ઉપરાંત ઉત્કૃષ્ટ ધર્મનો કાળ આવે ત્યારે કેટલા થાય, 80 દીપની અંદર 170 એટલે બીજા 150. અને બીજા 150માં 5 ભરતના હોય અને 5 એરાવત, એટલે મહાવિદ્યમાં કેટલા બીજા થયા, 160 થયા, એટલે 20 ઉપરાંત 140 નવા થાય. 20 તો હંમેશા હોય અને તે વખતે 5 એરાવતમાં અને 5 પર. અને એવો ઉત્કૃષ્ટ કાળ અજિતનાથ ભગવાન જયારે અહીંયા આ ભરતભૂમિમાં વિચરતા ત્યારે એ કાળ હતો. આપ એ કાળને યાદ કરીને કે આપની અત્યારે એમ ન માનું કે અત્યારના નથી, મારા માટે તો ધર્મનો ઉત્કૃષ્ટ કાળ ચાલી રહ્યો છે. હું ચોથા આરામાં આવી ગયો છું, અજિતનાથ ભગવાન છે અને 170 તીર્થંકરો એ બિરાજી રહ્યા છે, એવી ભાવનાથી આ પ્રસંગ આપણે એ ઉજવીએ છીએ. એ પ્રસંગ હતો, એ કાળ હતો, એ 5 વર્ષ ચાલ્યો ગયો. પણ મારા અંતર ભાવનામાં તે વખતે ભાવેલી અપૂર્વ ભાવનાઓ નિરંતર વર્તા કરે. 12માં જેમ કોઈ પ્રસંગ હોય, ચાલ્યો ગયો હોય, પછી ગુજરાતી મેં એને કહીએ શું કરતા હોય, વાગોળતા હોય ઘણા વખત પછી આમ. અને ઘણા તો ત્યાં સુધી ની કે જાણે એ પ્રસંગ મારી નજર સામે બનતો હોય એવું લાગે. એમ આવા એક પ્રસંગોમાં જેવી ઉત્તમ ભાવના ભાવી હોય, કોઈ ઇન્દ્રાદિનું પદ લીધું હોય કે કોઈ બીજા રાજા આદિનું, તે વખતે જે આખી ભલે એક પ્રતિમા છે, કેવી છે, સ્થાપના રૂપની એક પ્રતીક રૂપના છે, પણ ત્યારે ભાવના કેવી આવતી હોય છે, જાણે સાક્ષાત તીર્થંકરના ગર્ભ કલ્યાણક જન્મ કલ્યાણક દિશા કલ્યાણક જાણે ઉજવતા હોય. અને આપણે આપણા અસ્તિત્વને મનુષ્યપણે ભૂલીને જાણે હું સાક્ષાત કેવો છું, ઇન્દ્ર થઈને, ત્યારે સાધનની કે પુણ્યની અલ્પતા ન જોવી. આપણે કઈ સાક્ષાત સૌધર્મ ઇન્દ્ર આદિ જેવો મહોત્સવ કરતા હોય એવું કહી શકે એટલું પુણ્ય નથી ને શક્તિ નથી, કઈ જ નથી, એરાવત આથી નથી. પણ એવું જે રૂપ લઈને જાણે આપણે ભાવનામાં એના જેવો એ ઉત્સવ પ્રસંગ મહોત્સવ આપણે ઉજવતા હોય, એટલા માટે ભક્તિમાં આવે છે ને કે ઇન્દ્ર કેવું કરે છે, ક્ષીર સમુદ્રના ઉજ્જવલ જલથી ઇન્દ્ર કરાવે અભિષેક. પછી હું રે પ્રભુજી પવિત્ર નીર, મારી પાસે ક્ષીર સમુદ્રનું નીર નથી, પણ જે નીર છે એ પવિત્ર છે ને ભાવનામાં એટલું જ છે. કલ્પ વૃક્ષને મુક્તા ફલથી ઇન્દ્ર પૂજે છે. મારી પાસે ક્યાંથી લાવો, કલ્પ વૃક્ષને ક્યાંથી લાવો, પણ ભાવોમાં સેવક તંદુલ પાદા. ફરી ફરીને પ્રસંગો હોય છે, કાળ ચાલ્યો જાય છે, પણ તે વખતે ભાવેલી ભાવના એવી અંદરમાં દ્રઢપણે હોય કે જ્યારે પણ યાદ કરીએ ત્યારે જાણે આપણે એ જ પ્રસંગમાં એ જ કાળે પહોંચી ગયા હોય એવી એક ભાવના. આવી ઉત્તમ ભાવેલી ભાવના અને એનું વારંવારનું ઘૂંટણ સ્મરણ નિર્થક કસાય ભાવો વિભાવ ભાવોમાં જતા અટકાવશે. એ તો કોઈને કોઈ યોગમાં ક્યાંય ક્યાંય પરિણામોમાં આપણી પ્રણતી વહી જતી હોય છે. આવી એક ભાવનાઓની એક લગામ જીવનમાં હશે તો પોતાની એક મર્યાદા, પરિણામોની મર્યાદા હશે. આ એક કોઈ ન સમજવું કે આ પ્રસંગો એટલે શું છે, એક માત્ર એક નાટ્ય રૂપાંતર જ છે ને. પંચકલાણે કેટલો છે, નાટક છે ને. જગત માટે ભલે નાટક હશે, મારા માટે તો એક મારી ભાવનાને, મારી આત્મહિતની ભાવનાને એક બળ આપનાર એક પ્રસંગ હતો. અને એવી આત્મહિતની ભાવના નિરંતર જીવનમાં એ વર્તા કરે એવું હોવું જોઈએ. તે પ્રસંગ આપણે ઉજવ્યો છે, એના જ આજ પ્રતિષ્ઠાના એ વાર્ષિક દિવસો ચાલે છે. એમાં આપણે કાલે પૂજ્ય ગુરુદેવસિંહનું પ્રવચન બધાને કાલે વાત તો થઈ છે, આશ્ચર્ય જ લાગ્યું હશે. ગાથા કઈ ચાલતી હતી, 72 ગાથા ચાલતી હતી અને ગુરુદેવસિંહ આપણને ક્યાં લઈ ગયા, 372 ગાથા શ્લોક નંબર 220 ઉપર આપણને લઈ ગયા હતા. પછી પ્રવચન સારની 189 ગાથા ઉપર લઈ ગયા. એ જ કળસ કલશટીકામાંથી લીધો, પાછો એ જ કળસ એનો બનારસી દાજીના નાટક સમય થાય. એક એની પાછળનો એક હેતુ શું હતો, ક્યારે પણ અજ્ઞાન દશામાં મેં પોતે મારો દોષ ઉભો કર્યો છે, કોઈ દ્રવ્ય કર્મે મને ઉભો કરાવ્યો એવું માનીશ નહીં. તે જ પોતે અને પર્યાયમાં વિભાવ થવો એક પર્યાયનો એક સમયનો ધર્મ છે. એવું જો સર્વથા અશુદ્ધતા ન જ હોય તો દુઃખનું વેદન કેમ આવે છે. માથું દુખે છે તો કેમ તું માને છે હું નિરોગ છું. એ માથું દુખવું એ દેખાડે છે વેદન, પીડાનું વેદન દેખાડે કે અંદરમાં કઈ શરીરની સિસ્ટમમાં કઈ ગરબડ છે. એક રીતે વિચાર કરીએ, માથું દુખવું એ શું છે, એ રોગ નથી, એ શું છે, ઇંગ્લિશમાં શું કહે ને, સિમ્પટમ્સ છે. શું છે એ પીડા જે છે એ નથી. રોગ તો શરીરમાં જે કઈ ગરબડ છે અથવા કોઈ શરદી થઈ કે જે કઈ હશે, રોગ જુદી વાત છે અને એ રોગનું વ્યક્ત રૂપ છે, એનું વેદન છે. એમ આકુળતા દુઃખ જે થઈ રહ્યું છે એ વેદન થઈ રહ્યું છે. મૂળ દોષ ક્યાં છે, અહીંયા જે વર્ષે જે ચાલે છે કે તને પરદ્રવ્યનું કરતા પણ અથવા પરદ્રવ્ય મને વિકાર કરાવે છે એવો જે અભિપ્રાય છે એ મૂળ આત્મભ્રાંતિ સમ રોગ ને, અથવા તો શ્રીમદજીમાં એ શબ્દ દેહાધ્યાસ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું, નહીં ભોગતા તું દેહનો, એ જ ધર્મનો. એક મુખ્યપણે દેહાધ્યાસ ઉપર બહુ જ લીધું છે અને એની સામે જ્ઞાનીને કે એની વાત શું છે, દેહ છતાં જેની દશા વર્તે દેહા. કારણ કે જીવનમાં 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખમયનો છે અને એ 5 ઇન્દ્રિયના વિષય સુધી પહોંચવાનું સાધન 5 ઇન્દ્રિયો શરીરમાં છે. 12મા વિષય માનસમયનો છે, સ્પર્શેન્દ્રિયનો વિષય, રસેન્દ્રિયનો, દહાણેન્દ્રિયનો, એ વિષય 12મા છે. ત્યાં સુધી પહોંચવાનું સાધન કોણ છે, ઇન્દ્રિયો છે. અને ઇન્દ્રિયો ક્યાં આવી છે, શરીરમાં. અને એટલા માટે સહજપણે એ શરીર પ્રત્યેની ઉત્કૃષ્ટ મમત્વ ભાવ રહી ગયો, એકત્વ ભાવ. તો એ વાત લીધી. તો તે ખાસ ગુરુદેવસિંહે ફરીથી એ કર્યા પછી પણ સમય હતો તો ફરીથી ગુરુદેવ 372 ગાથાની ટીકા ઉપર લીધી. તો કાલે 372 ગાથા તો આપણે વાંચીતી જ. અહીંયા હવે થોડુંક આપણે એ કલશ ટીકામાંથી લઈએ. કલશ ટીકામાં છે 220 નંબરનો એ શ્લોક કળશ છે, 208 પાનો છે. એમાં પણ એક આગળમાં એ આચાર્ય દેવે એ લીધું છે, એટલે જયચંદજીએ લખ્યું છે 219 નંબરના કળશમાં. એક એમાંથી વાક્ય વાંચીએ, એની ચોથી લાઈન એમાં છે કે આ જ્ઞાનાવરણી કર્મ અથવા તો શરીર સંસાર ભોગ સામગ્રી બલાત્કારે જીવને રાજ્યસ્વરૂપ પણમાં આવે છે. બલાત્કાર એટલે જબરજસ્તીથી પરાણે, મારે નથી કરવું, હું કરતા નતો તો ને પરાણે કરાવે છે. કોણ? બસો આ હમણાં વાંચીએ છે 219 ના શ્લોકમાં છે, એમાં બીજી લાઈન છે, પછી 220 ઉપર જશું. બે લીધા, દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણાદિ કર્મ અને સંસાર ભોગ સામગ્રી બાહ્યમાં નો કર્મ બલાત્કારે જીવને રાગવેષ રૂપે પરમાવે છે. કોઈ કે અમે શું વાત કર, અમારે નથી કરવું, પણ આ ભાઈ આવીને મને એટલી બધી, મારો દોષ નો તોય મારું અપમાન કર્યું, નિંદા કરી, અને હું પછી શું રહ્યું? ન રહી ગયો ને પછી. અને ગુસ્સો તો આવે કે મારો વાંક હોય ને તમે કહો તો મને વાંક, પણ ન હોય તો હું ન સ્વીકારી ન શકું ને મારો વાંક હોય મને કોઈ કહીએ. અને આમ જો ઢીલા રહીએ તો પછી બધા અહીંયા કે છે કે એ એવું જે પરમાય છે માને છે તો એમ તો નથી. હવે શું છે, શેના કારણે થયું છે? દ્રવ્ય કર્મ કે નો કર્મ ના કારણે થયું છે એમ નથી, જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે. શું? ફરીથી શબ્દ, જીવની વિભાવ શબ્દ છે. કઈ છે? આપણી પરિણામનો, પરિણામમાં શું થાય? સ્વભાવ થાય, રૂપપણમાં શુદ્ધતા થાય, નિર્મળ થાય, એવી જ શક્તિ છે કે વિભાવ રૂપે થાય, વિકાર રૂપે થાય, અશુદ્ધ રૂપે થાય, એવી પણ એક સમયની પર્યાયમાં યોગ્યતા છે. રાજમનજી લખ્યું ફરીથી, ત્રિકાળી સ્વભાવમાં ગુણમાં જો શક્તિ હોત તો કોઈ દી મટે નહીં, અને પર્યાયમાં જો ન હોય તો સંસાર કોઈ દી સિદ્ધ થાય નહીં. બે જ રીતે છે. અને સંસાર જ નથી તો મોક્ષ શેનો, મોક્ષ નથી તો મોક્ષ માર્ગ શેનો, અને મોક્ષ માર્ગ નથી, આશ્રવ બંધ નથી, તેના નિમિત્ત અજીવ કહેવાતો છે. જીવની છે એટલા માટે જીવની વિભાવ પરિણામ શક્તિ જીવમાં છે, તેથી મિથ્યાત્વના ભ્રમરૂપે પરંતુ થકું. કોણ? જીવ દ્રવ્ય પોતે. રાગદ્વેષ રૂપે જીવદ્રવ્ય, જીવદ્રવ્ય પરંતુ નથી, પોતે પરંતુ નથી. ભણમે છે? અમે તો સમયસારમાં વાંચીએ છીએ, રાગ દ્વેષમો જીવને ન હોય, જીવમાં તો જ્ઞાન હોય. રાગ દ્વેષમો તો કોના છે? પૂતગલના પરિણામ છે. જીવ તો કેવો છે? શુદ્ધ નિર્મળ સિદ્ધ સ્વરૂપ નથી આવતું, સિદ્ધ સમાન સદા પદ અથવા તો સર્વ જીવ છે. પછી જ સમજે કે નહીં બધા, સંસાર અશુદ્ધતા કાંઈ નથી, એ તો વાક્ય છે કે નહીં? તો બરોબર છે કે નહીં? આગળ વાંચ્યું કાંઈ, સમજે તે થાય, એનો અર્થ શું છે? જો સર્વજીવ છે સિદ્ધ સમ, તો સમજે તે થાય આવ્યું કેમ? કે એ દ્રવ્ય સ્વભાવની વાત હતી, પણ પર્યાયમાં શું છે? જ્યાં સુધી નથી સમજતો ત્યાં સુધી નહીં માનતો છે, અને એ જ્યાં સુધી સિદ્ધ સ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ નથી કરી, અને પર્યાયમાં પણ પોતાને જો સિદ્ધ સ્વરૂપ માને, તેનું નામ શું કહેવાય? નિશ્ચયાભાસીના લક્ષણ છે. ટોડરમલજીએ ખાસ મોક્ષમાર્ગ પ્રકાશકમાં 7મા અધિકારમાં કોની વાત કરી? અન્ય મતના જીવોની વાત તો 5મા ને 6મામાં વહી ગઈ. 7મા અધિકાર જે ગુરુદેવસિંહને બહુ જ ગમેલો, બીજા પાસે લખાવી, કોના માટેની વાત છે? કે જેમ જીન મતનો અનુયાયી છે, જીન આજ્ઞા માને છે, અને છતાં પણ શું ભૂલ રહી જાય. અને એ નિશ્ચયાભાસી હો, વ્યવહારાભાસી હો કે ઉભ્યાભાસી હો, ત્રણેય કેવા છે? અન્યમતના છે કે જીનમત અનુયાયી છે? જૈન કુળમાં જન્મેલા સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય કોઈને માને નહીં, અને છતાં શું ભૂલ રહી ગઈ છે? સાપેક્ષ વાતને સર્વાંગે માની લે છે. એ નિશ્ચયાભાસી પણ કહે છે, અમે કઈ એવું એમને નથી માનતા, શાસ્ત્રમાં લખ્યું છે કે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે, અમે તો એવું લખ્યું છે ને. એમાં શું કર્યું, જે કોઈ લખનાર આચાર્ય દેવ કે જ્ઞાનીઓ છે કે સેનાથી લખ્યું હતું, અપેક્ષા, દ્રવ્ય સ્વભાવની અપેક્ષા લખી, અને અપેક્ષા ન સમજી એને વાત કેવી રીતે માનેલું? સર્વાંગે. સર્વાંગે એટલે દ્રવ્યની સાથે સાથે પર્યાયમાં સિદ્ધ માનેલું. એવી જ રીતે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે એક અપેક્ષાએ, સંયોગનું જ્ઞાન નિમિત્તનું કરાવવા માટે કર્ણાનું યોગમાં જ્ઞાનાવર્ણિતના ઉદય જ્ઞાન રોકાય છે, મોહની કર્મના ઉદયથી મોહ થાય, એવું શેના માટે કર્યું હતું? નિમિત્તનું સંયોગનું જ્ઞાન કરાવવા. અને આપણે કેવું માની લીધું? સત્યાર્થ માની લીધું, મોહ કર્મથી મોહ થાય. અને એ જ રીતે ઉભ્યાભાસી કે દ્રવ્ય પર્યાય બે જ કીધા છે, અને બે નો એટલા માટે મેં આશ્રય લઈએ છીએ, અથવા તો નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ કીધો છે, તો ક્યારેક નિશ્ચય કરવો ને ક્યારેક વ્યવહાર કરવો. તો એ બધી આખી શૈલી. અને એટલા માટે જીનાગમના યથાર્થ અર્થ સમજવા માટે નય જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે જે કાંઈ કથન છે એ કેવું છે? બે નયોના આશ્રય છે. નિયમસારમાં બીજો શ્લોક છે કે જે કાંઈ જીનેન્દ્ર દેવની જીનવાણીનું કથન છે કે દ્વિનયાશ્રિત, ક્યારેક નિશ્ચય નહીં થઈ અને ક્યારેક થયા. એમાં કોઈ આચાર્ય મુનિરાજ જ્ઞાનીઓ એમ ના લખવાય કે વાક્ય કે હવે અમે સેનાથી કહીએ છીએ? દ્રવ્ય દ્રષ્ટિથી. અમે ક્યારે કરીએ? પર્યાયથી કહીએ. આ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આ સવાલ, એ તારી તો કઈ જવાબદારી બને કે ન બને? તો એ રીતે આખી વાત થયેલી હતી. જેમ આજ ગુરુદેવ જે 73 ગાથા પહેલાનો કળશ લીધો, પરપણથીને છોડતું અને ભેદના કથનોને તોડતું બે આવ્યું હતું ને, એનો અર્થ શું લીધો હતો? કોને તોડવા છે ને કોને છોડવા છે? અરે ઉત્પન્ન થતા નથી અને છોડ્યા ને એવા કથનથી વાત કરવામાં આવે છે. જ્યાં સ્વભાવની દ્રષ્ટિ થાય છે ત્યાં રાગાદી ભાવોમાં એકત્વપણું અને ભેદભાવોમાં મમત્વપણું, પોતાપણું, એવો મિથ્યા અભિપ્રાય ઉત્પન્ન થતો જ નથી. આ તેનું નામ કથન શૈલીમાં. અને એ પણ કે ભેદના કથન. કથન એટલે શું? શબ્દોને કઈથી તોડ, શબ્દોને તોડવા છે. તો ત્યાં શબ્દ પદ્ધતિમાં કથન છે, પણ એનો અર્થ શું છે? ભેદભાવોમાં જે પોતાપણું એકત્વપણું, જે ત્રીજી ગાથામાં આવે છે ને, એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં, તેથી બને વિખવાદની બંધન કથા. કથા કથાની વાત છે કે બંધ ભાવની વાત છે? અશુદ્ધતા દુઃખ આકૃતા છે નાતી છે બંધ કથા નહીં. ત્યાં એક કથા એક કથન પદ્ધતિમાં છે, બાકી ખરેખર તો બંધ ભાવથી. તેથી બને વિખવાદની બંધન કથા. બંધનો ભાવ એક પણામાં બીજાના સંબંધ ઉભો કરે છે, આ તેથી આખો સંસાર બને ઉભો છે. એટલે આ એ પણ એક બહુ જરૂરી છે, નહીં જ્ઞાન હોવું જોઈએ. અને તેથી જ્યાં જ્યાં જે જે યોગ છે તહા સમજવું, એના ઉપરથી આપવું છે કે નયનું જ્ઞાન હશે તો અહીંયા કઈ અપેક્ષાથી કીધું છે ખ્યાલમાં આવ્યા વગર રહેશે ને. તો આપણે અહીંયા 220 નંબરના થોડા શ્લોક ઉપર આપણે વિચારીએ, રાજમલજીએ શું અર્થ કર્યો છે. ભાવાર્થ આમ છે કે મળે છે 208 પાનું છે કલશ ટીકામાં. 200 ગુરુદેવજી પણ ઘણી વાર આ એક આપણું ધ્યાન દોડતા હોય છે. રાજમલજી સેનાથી શરૂ કર્યું? હજી તો આપ તો અર્થ લખવાના છે ને, બદલે ભાવાર્થ શરૂ કરી દીધો. એક ગાથ કલશમાં એવું આવે છે, આખો ભાવાર્થ પહેલા લખો ને પછી આ શબ્દોનો અર્થ કર્યો. એમાં લખ્યું છે ને ખંડાન વય સહિત અર્થ. આપણે જયારે સમયસારમાં એમાં વાંચ્યું બધું શું હશે, શ્લોકાર્થ હશે. એમાં કેવો અર્થ છે, શબ્દ પ્રમાણેનો. અને અહીંયા કેવો છે, ભાષા અપેક્ષા નથી, એના ટુકડા કરીને ખંડ ખંડ છે ને ખંડ, પછી અન્વય અન્વય એટલે એની સંધિ કરીને અર્થ કર્યા છે. એમને મુખ્ય અનુભવ પ્રદાન શૈલીથી, ભાષાની શૈલીથી નહીં, શ્લોકાર્થમાં ભાષાની શૈલીથી, અહીંયા શબ્દોના ટુકડા કરીને આગળ, પણ એની સાથે એકબીજાની શું કરશે, લિંક દેખાડીને આપણને કરશે. તો ભાવાર્થ સમજો, પેલી એક ભૂમિકા બાંધીને પછી કરશના અર્થ કરશે. જીવ દ્રવ્ય સંસાર અવસ્થામાં રાગ દ્વેષ મોહ, પછી એનો અર્થ, ત્રણેયનું એક નામ શું આપ્યું, અશુદ્ધ ચેતના રૂપે પણમે છે, પણમે છે. અહીંયા જ પેલો વાંધો, આત્મા પણમે અશુદ્ધ, આત્મા અશુદ્ધ હોય? આત્મા તો કેવો હોય, નિરંતર શુદ્ધ જ હોય. ફરીથી શબ્દ શું વાપરો છે, પ્રણમનની વાત છે. ફરી ફરીને પ્રણમનમાં જો રાગ દ્વેષ મોહ ન હોય, અશુદ્ધતા ન હોય, તો પેલું જ આશ્રવ બંધ તત્વ સિદ્ધ નહીં થાય. એ નથી તો આકુતા સિદ્ધ નહીં થાય, સંસાર સિદ્ધ નહીં થાય, બંધ માર્ગ સિદ્ધ ન થાય તો મોક્ષ માર્ગ એનો, અને બંધ નથી તો મોક્ષ એનો. તો એ અહીંયા છે. તે હવે શું કહે છે, તે વસ્તુનું સ્વરૂપ વિચારતા, કોનો છે, પૂતગલનો દોષ છે. અમે તો એવું સ્વભાવ દ્રષ્ટિથી વિચાર, સમયસારમાં શું આવે છે, તે એનું વાંચવું કે આ વાંચવું, શું વાંચવું, ચલો માનીએ તો બે જ માનવું પડશે, કારણ કે મને પણ વાંચવું કયું, સાંભળવું કયું, સમયસારનું કે કલષ્ટિકાનું, કોનું વાંચવું, કોનું સાંભળવું, અમને બે વિરોધાભાસ લાગે છે. ફરીથી શબ્દ શું આપ્યો છે, વસ્તુને વિચારતા, વસ્તુને વિચારતા. તો વસ્તુ એટલે પર્યાય લખવું જોઈએ ને, વસ્તુ તો ત્રિકાળ દ્રવ્ય થોડી. એક પર્યાય એક છઠ્ઠી ગાથાના ભાવાર્થમાં જયચંદજી એટલા માટે લખ્યું, અશુદ્ધતા પણ એક વસ્તુનું સત્વ છે, જેમ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જે એ પણ જેમ એક એક વસ્તુનું સત્વ, સત્વ એટલે હોવા પણ, ફેર એટલો છે કે અશુદ્ધતા એ પડદ્રવ્ય ના લક્ષે જાય. છઠ્ઠી ગાથાના બધા અર્થ કરીને ભાવાર્થના બીજા પેરેખમાં આવા ખુલાસા કર્યા છે કે એ પ્રમત અપ્રમતિ રહી તને કીધું, એટલે એમ નહીં સમજતો કે પર્યાયમાં જાણે નથી ને પર્યાયમાં બધું છે, એમ નહીં. પર્યાયમાં પણ પ્રમત પણ એટલે શું, અશુદ્ધતા છે. એ પણ એક વસ્તુ એટલે પદાર્થનું એક શું છે, અંશ છે, એનો ભાવ છે, સત્વ એટલે હોવા પણ છે. એમ અહીંયા વસ્તુને વિચારતા, જો ફરીથી શબ્દ શું છે, સંયોગ નિમિત્તને બતાવવા માટે આવશે તો કર્મનો દોષ કહેવામાં આવશે. તો અહીંયા કોનું છે, તારા અસ્તિત્વને, તારા હોવાપણાને જો વિચારશું તો જીવનો દોષ છે. કોનો દોષ છે, કોનો દોષ છે, જીવનો છે. મારો તો હોય જ નહીં, હું તો કોઈ કાળે ભૂલ કરીએ, આપણે આટલું બધું જાણીએ છીએ તોય ભૂલ કરીએ, આટલું બધું જાણીએ તોય ફરીથી ક્યારે પણ જાણવું એટલે શું, માત્ર યાદમાં રાખી લીધું છે, એ સંબંધીના વિકલ્પો કરી લીધા છે, વચન એ રીતના બોલાય છે, એ જાણપણું છે. ખરેખર જાણપણું એનું નામ કહીએ, જ્ઞાન એનું નામ કહીએ, જે આકુતાના વેદનથી બચાવે. અજ્ઞાન છે તોય આકુતાનું વેદન ચાલે છે, અને આપણે કહીએ મને સમજાઈ ગયું છે, આવડી ગયું છે, ખબર છે, જણાય શબ્દો બાપ, અને તોય આકુતાનું જો વેદન છે તો જ્ઞાને કામ શું કર્યું. જે છેલ્લે આપણે 72 ગાથામાં ટીકાના બીજા પેરેખામાં આવ્યું હતું ને, આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન છે કે અજ્ઞાન, એમ લઈને આચાર્ય વાત શરૂ કરી હતી ને, અને એ જો અજ્ઞાન છે આત્માને આશ્રવનું ભેદ જ્ઞાન, તો અભેદ જ્ઞાન નહીં અજ્ઞાન કહેતા હતા, અને ભેદ જ્ઞાન નહીં તમે અજ્ઞાન કે, ફરક શું પાડ્યો, તો કે ના જ્ઞાન છે. તો પાછો પ્રશ્ન કર્યો, એ જો જ્ઞાન છે તો આશ્રવમાં પ્રવર્તે છે કે આશ્રવથી નિવૃત્ત છે, આશ્રવ એટલે આકુરતા લઈ લેવાનું, તો કે આશ્રવમાં પ્રવર્ત, તો અભેદ જે બેનું અભેદ જ્ઞાન હતું, અજ્ઞાન હતું, એ પણ આશ્રમમાં પ્રવર્તતું હતું, આકુરતાનું વેદન થતું. અને હવે શું થયું, એનું ભેદ પડ્યો અને તો પણ આકુરતા, તો ભેદ શું પડ્યો હતો. તો આ રીતે બોજ આચાર્ય એટલા માટે શિષ્યુત કરી લેવું કે જ્યાં આ રીતે આવો ભેદ થાય છે એ જ સમયે એ આશ્રવથી નિવૃત્તે છે, અને આશ્રવથી નિવૃત્તે તો બંધ થતો જ નથી. આ એનું નામ જ્ઞાન માત્રથી બંધનો નિરોધ. એ વાત એમાં લેવી હતી ને, જ્ઞાન માત્ર. બહુ સુંદર રીતે અમૃતચંદ્રાચાર્યદેવ લેખક અને ગુરુદેવ પણ કંઈક વિચારીએ તો ખરા કે ભેદ જ્ઞાન થયું હોય અને તો પછી અજ્ઞાન દશામાં જે આકુરતાનું વેદન હતું કેમ થાય, અને થાય તો ભેદનાનો ફળ શું આવ્યો. એમ અહીંયા પણ આપણને એમ કહે છે કે જીવ પોતાનો એ દોષ છે, પૂતગલનો થોડો થોડો એમાં દોષ, કાંઈ જ નહીં. મારે તો કાલે વાત લીધી જ છે, મારે કે જરાય ઈચ્છા નથી રાગ કરવો કોઈની ઈચ્છા હોય, પગ ઉપર કુહાડો મારવાની કોઈની ઈચ્છા હોય, પોતાના પગ ઉપર કુહાડો મારવાની ઈચ્છા હોય કોઈને, જે ઝાડની ડાળી ઉપર બેઠા હોય એ ડાળીને કાપવાની ઈચ્છા હોય ન હોય ને, કારણ કે કાપે તો પોતે જ પડે ને, તો દુઃખી થવાની કોઈની ઈચ્છા હોય ન હોય, અને દુઃખ તો થાય છે તો કોણ કરાવે, સિમ્પલ કોણ કરાવે, ભૂતગલ જ કરાવે ને. અહીંયા શબ્દ શું આપ્યું છે, બે, એક જીવનો દોષ છે અસ્થિ અને નાસ્તિમાં પૂતગલ દ્રવ્યનો. પૂતગલ દ્રવ્ય એટલે કોણ લઈ લેવા, બે, દ્રવ્ય કર્મ અને નો કર્મ બે લેવાના, એનો કોઈ દોષ કાંઈ નથી કાંઈ. કારણ કે જીવ દ્રવ્ય પોતાના વિભાવ, એટલે કે વિભાવનો અહીંયા મુખ્ય કયો લેવો છે, મિત્ય અસ્થિરતાને બહુ જ ફરીથી સમયસારની એક કથન શૈલીમાં અશુદ્ધતા મલિનતા વિકાર કોને લીધું છે, મિથ્યાત્વ છે, શ્રદ્ધાની વિપરીતતાને જ લીધું છે. ચારિત્ર સંબંધી જે એને કેમ નથી ગણ્યું, ને તો આજે જ આવ્યું હતું, આજે આવ્યું હતું. બંધ ક્યાં સુધી હોય, દસમા ગુણસ્થાન સુધી, અને તમા ગુરુદેવશ્રી તો કે ચોથે ગુણસ્થાનથી બંધ નથી. ક્યારની સાલની વાત કરી હતી, 95 જયારે રાજકોટમાં ગુરુદેવ બોલ્યા હતા, 10 મહિના ને 10 દિવસ એક જ રાજકોટમાં, અને એની પહેલા 1 99, એના પછી 99 કર્યું ત્યારે 9 મહિના ગુરુદેવશ્રી પરિવર્તન પછી. ચોમાસા જેને કે ચાતુર્માસ, એ ખાલી 2 જ વાર બહાર કરેલા, અને એ પણ રાજકોટમાં. તો એ 95માં 10 મહિના અને 10 દિવસ, અને આ પછી 99માં ત્યારે 9 મહિના. તો ત્યારે આવી વાત કરી તો વાત ફેલાતા કોઈ બીજા પાસે કે આ વળી શું, કે 10મા ગુણસ્થાન સુધી શાસ્ત્રમાં બંધ લખ્યો છે, અને આ 4થે ગુણસ્થાને શું છે ત્યાં, કે શ્રદ્ધા સંબંધી જે મિથ્યાત્વનો બંધ છે એ બેહદ છે, અસ્થિરતાનો છે તેની મર્યાદા છે, વધારે વધારે અર્ધ પૂતગલ પર આવતા, એના માટે એને ગણ્યો નથી. અલ્પ જે બંધન છે એને ગણ્યું નથી. તો એ રીતે અહીંયા તો કે જીવ પોતાના વિભાવ રૂપે પરમતું થતું, મિથ્યાત્વ રૂપે પરમતું. હવે એ વિભાવ રૂપે શું કામ થયું છે, પોતાના અજ્ઞાનપણાને લીધે. જે આપણને કર્તા કર્મ અધિકારમાં એટલા માટે 3 પોઈન્ટ લીધા હતા, શું છે, અજ્ઞાન, અને એનાથી શું થાય છે, કર્તા કર્મની પ્રવૃત્તિ, અને એનાથી બંધ થાય છે. અજ્ઞાન છે, શું અજ્ઞાન છે, બે દ્રવ્યની ભિન્નતાનું ભેદ જ્ઞાન નથી, અને આશ્રવથી પણ ભેદ જ્ઞાન નથી, અને તેથી આશ્રવ ભાવમાં કેવા રહીએ છે, એકાકાર રહીએ છે, લીન રહીએ છે. 69-70 ગાથા કર્તા કર્મ અધિકારની પહેલી જ 2 ગાથા કે અનાદિથી આ બંધ કેમ થઈ રહ્યો છે, પછી એના ઉપાયની વાત. તો કે અનાદિથી અજ્ઞાન છે, શું અજ્ઞાન છે, આત્માને આશ્રવનો ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવ. તો એ આત્માને આશ્રવનો ભેદ નથી, અને તેથી આશ્રવમાં મારાપણું માની એકાકાર લીન રહે છે. તો આશ્રવ એ શું છે, બંધના કારણ છે. તો આશ્રવમાં લીન રહે તો બંધ થયા વગર રહેશે. આખો વિષય ત્યાં લઈને એ જ અહીંયા આપણને કે એ પોતાના અજ્ઞાન, જો શબ્દ શું વાપરો છે, પોતાનું અજ્ઞાન કર્મે કરાવ્યું છે એમ નથી, નો કર્મે કરાવ્યું છે એમ નથી. કમસે કમ આટલું પણ એક સિદ્ધાંત જો ખબર પડશે ને કે મને દોષ શેના કારણે થયો છે, તો દોષને ટાળવાનો યથાર્થ ઉપાય થશે. જેમ ડાયગ્નોસ રોગ થયો, રોંગ વિપરીત થયું, જેને કહે ને ગુજરાતી નિદાન, ખોટું થયું તો શું થવાનું? ગમે તેટલી સારામાં સારી ટ્રીટમેન્ટ આપવામાં આવશે એ રોગ મટવાનો નથી, કારણ કે રોગનું કારણ યથાર્થપણે ખ્યાલમાં આવ્યું નથી. એમ આકુતતા દુઃખ સેના માટે થઈ રહ્યું છે એ જો યથાર્થપણે ખબર નથી તો થાય છે દોષ પોતામાં, પોતાના જ્ઞાનને કારણે, અને માનીએ છીએ બહારને કારણે. તો ક્યાં મહેનત ક્યાં કરશો? ડાઘ ગાલ ઉપર છે અને અરીસામાં દેખાય છે, જેને નાનું બાળકને ખબર નથી એ કોને સાફ કરવા જશે? એવું કોણ એવી ભૂલતા આપણે તો ન કરીએ, આપણે મોટા છીએ, સમજણા છીએ બધું. આપણને એ આપણી પણતીમાં આપણા અજ્ઞાન ભાવને કારણે, તો અજ્ઞાનને લીધે મો રાગ દ્વેષ મો રૂપે પણમે છે, આ રીતે સિદ્ધ કર્યું. હવે સરસ ન્યાય આપે છે રાજમલજી. જો કદી આપણે એજમ્પશન માનીએ, શુદ્ધ પણતી થઈને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પણમે છે, રાગ દ્વેષ મો રૂપ ન પણમે, તો પૂતગલ દ્રવ્યનો શો ઇલાજ ચાલે? શું કીધું? જો તું પૂતગલ તને કરાવતું હોય, કર્મ કરાવતું હોય, તો તું જયારે કેવો થઈ જાય છો? કોનો શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે છે અને શુદ્ધ પણતી થાય છે તો રાગદ્વેષમાં થતા નથી, તો પૂતગલ ક્યાં કરાયો? જો પૂતગલ કરાવતું હોય તો ક્યારે થવું જોઈએ? હંમેશા થવું જોઈએ. અને એવો કયો સંસારી જીવ છે કે જયારે એને કર્મનો ઉદય ન હોય? તો જો જબરજસ્તી એ કરાવતું હોય તો તું જયારે શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે છે, શુદ્ધ રૂપે પણમે છે, ત્યારે રાગદ્વેષ મોહ તો ઉત્પન્ન થતા નથી, તો પૂતગલે ક્યાં કરાયું? તો મૂળ શું છે પાયામાં? કે તારા પોતાના અજ્ઞાનથી તું મોહ રાગદ્વેષ રૂપે પણમે છે, એનાથી આ થાય છે. તો પૂતગલ રહેવાનો શું ઇલાજ ચાલે? પૂતગલ રહે શું કરી શકે? ઇલાજ એટલે શું કરે છે? તો હવે આ રીતે એક ભૂમિકા બાંધી અને હવે અર્થ લે છે કે અશુદ્ધ અવસ્થામાં જે કઈ રાગાદી અશુદ્ધ પણતી થાય છે તે અશુદ્ધ પણતી થવામાં શું શબ્દ વાપરો છે? અત્યંત થોડું પણ શબ્દ શું છે? એક અંશ માત્ર પણ જેટલી સામગ્રી, હવે સામગ્રીમાં બે અર્થ લશે, દ્રવ્ય કર્મ અને નો કર્મ, જ્ઞાનાવરણાદી કર્મનો ઉદય કોણ આવી ગયું? દ્રવ્ય કર્મ આવ્યા, અને સાથે કોણ આવ્યા? શરીર મન વચન અને પચેન્દ્રિય ભોગ, એ બધા કોણ આવી ગયા? નો કર્મ. એનું તેમાં કોઈનું દૂષણ તો નથી, એનું કોઈ કારણ નથી, એના કારણે અશુદ્ધતા થઈ નથી. કેટલો શબ્દ વાપરો? શબ્દ શું હતો ઉપર? અત્યંત થોડું પણ, અત્યંત અલ્પથી પણ અલ્પમાં એનું કોઈનું કારણ નથી. તો જે કોઈ અશુદ્ધતા થાય છે, અશુદ્ધ પણથી, એમાં તારો દોષ છે. તો એનું કારણ નથી તો કોનું કારણ છે? અયમ સ્વયં અપરાધી શબ્દ શું છે સંસ્કૃતમાં? અયમ સ્વયં અપરાધી. અયમ એટલે આ કોઈ હોય ને સામે આ, અને સ્વયં એટલે હું, આ હું ઓલા નહીં, આ હું. કેવો છે? હું પોતે અપરાધી છું. સંસારી જીવ, એમ નો અર્થ કર્યો સંસારી, સ્વયં અપરાધી, પોતે મિથ્યાત રૂપે પરણમતો થકો, શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે આ દોષ. આ શબ્દ શું આવ્યો? શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે. ઇઝ ઇક્વલ ટુ આગળ શું શબ્દ હતો આજ કલશમાં? શું? અજ્ઞાનપણાને લીધે. આગળ હતું ચોથી લાઈન, ખંડવાણ સહિતમાં ચોથી લાઈન, એનો જ અર્થ શું કર્યો? શુદ્ધ સ્વરૂપના અનુભવથી ભ્રષ્ટ છે, એટલે ક્યારેક એક સમય પણ કર્યો નથી. અને એથી એના કર્મના ઉદયથી થયો છે અશુદ્ધ ભાવ. કર્મના સંગમાં ફરીથી શબ્દ શું છે? શબ્દ શું આપ્યો છે? કર્મના ઉદયથી. તો આવ્યું કે નહીં? કર્મના ઉદયથી થયો છે કે નહીં? કર્મના ઉદયથી થયો છે. કોણ? અશુદ્ધ ભાવ. તો તમે જ લખો છો કર્મથી થાય છે. ફરી ફરી ને શબ્દ શું છે? થી શબ્દ છે. થી શબ્દમાં કારણ માનતો નહીં, તેના સંગમાં જોડાવાથી, તે કર્મના ઉદયમાં જોડાવાથી, કર્મના ઉદયથી નહીં. અને બીજી રીતે લેવું હોય તો શું છે? તો એને કહેતા સીધું લખવું જોઈએ ને કે કર્મનો ઉદય આવે છે, એ પૂતગલમાં આવે, તું એનાથી ભિન્ન છો અને તું એમાં જોડા છો. અને પછી આચાર્યદેવને કહેવા કરતા તું એનો અર્થ સમજી જાય. અહીંયા શું છે? આ ઉદયથી પણ કહેવાનો અર્થ શું હોય છે કે તું જયારે રાગ દ્વેષ મોહ કરે છે ત્યારે નિયમ રૂપે નિમિત્ત કોણ હશે? કર્મ. એ સિદ્ધ કરવા માટે જૈન દર્શનમાં કાર્ય કારકોનું જ્ઞાન કરાવ, ઉપાદાનનું કે નિમિત્તનું. કેમ ખાલી ઉપાદાનથી કાર્ય થાય એમ તમે ખાલી ઉપાદાનની જ વાત કરવી છે? ફરીથી જૈન દર્શનમાં વર્ણન અધૂરું હોય કે અપૂર્ણ, વિપરીત તો ન હોય, વિપરીત તો ન હોય પણ અધૂરું હોય કે પૂરું હોય? કેમ પૂરું હોય? સર્વજ્ઞનું કહેલું છે અને સર્વજ્ઞના કહેલામાં અધૂરું શું હોય? વિતરાગે કહેલું માટે સાચું છે પણ સર્વજ્ઞનું કહેલું. તો જ્યારે જ્યારે કાર્યકાળે કાર્ય થાય છે ત્યારે ઉપાદાન એનો કરતા જ, પણ ત્યાંની ઉપસ્થિતિ કોની હોય છે? તો એનું પણ જ્ઞાન કરાવે છે. અને જીવનમાં આ રીતે નિમિત્તના એવા જ્ઞાન કરાવીને વ્યવહારના ઉપદેશમાં પણ આવે એવા યોગ છોડજે. જેમ કોઈ છોકરો હોય, ખોટા સંગમાં કુસંગમાં થડ્યો, તેને પહેલું થશે તારો ભાઈબંધ કોણ છે? ક્યાંથી છોડાવે એને? એ સંગમાંથી છોડાવે ને. તો એવી જ રીતે એ ઉદયોના સંગમાં તું સ્વભાવને ભૂલી ગયો છે એટલે એમાં જોડા છો, એટલે આવા શબ્દો પ્રયોગ કરવામાં આવે છે. એ વખતે આપણે આપણી જાગૃતિ રાખીને ઉદયથી શબ્દ છે તો ઉદયના સમયે જોડાવાથી, અથવા તો ઉદયના સમયે સ્વભાવને ચૂકવાથી, ઉદયનો સમય છે, ઉદયનું કારણ નથી. જે વખતે કર્મનો ઉદય છે ત્યારે સ્વભાવ જેમ આવ્યો ને અનુભવથી ભ્રષ્ટ છે તો મને એમાં રાગાદી ભાવ ઉત્પન્ન થયા છે, તો આરોપ કરીને એ કર્મના ઉદયથી થયું એમ કહેવામાં આવે છે. તો એ કર્મના ઉદયથી થયો છે અશુદ્ધ ભાવ, તેને પોતાનો જાણે છે, આ અપરાધ છે. આગળ આવ્યું તો સપરાધ, અયમ સ્વયં અપરાધી. તો મારો અપરાધ શું છે? એમાં પહેલું શું આપ્યું? એક આત્માના અનુભવથી ભ્રષ્ટ થયો છે, એક વાત. અને બીજું સામે શું આપ્યું છે? સ્વભાવને ભૂલી ગયો તો કર્મના સંગમાં જે ઉત્પન્ન થયેલા વિભાવ અશુદ્ધ ભાવ છે એમાં પોતાપણું જાણે છે, જે અશુદ્ધ ભાવ એને પોતાપણે જાય છે. અને આ રીતે અજ્ઞાનનો અધિકાર હોતા, શું છે કારણ મૂળ? અજ્ઞાન. અજ્ઞાનનો અધિકાર, તારા ઉપર અજ્ઞાન એવું છવાઈ ગયું છે, તો એ અધિકાર હોતા, એ અજ્ઞાન અધિકાર હોતા તને રાગ દ્વેષ મોરૂપ અશુદ્ધપણથી થાય છે. આ રીતે આપણને એ વાત સિદ્ધ કરી કે તું પોતે જ તારા અજ્ઞાન ભાવે સ્વભાવ ખરેખર તો અહીંયા શું શબ્દ વાપરો? અનુભવથી ભ્રષ્ટ છે એમ કહીને શું કહેવું? ખરેખર તો તારે અનુભવ કરવો જોઈએ સ્વાનુભવનો, આત્માના અનુભવનો. જેમ આજ પૂજામાં જયમાલામાં કઈ ગાથાનું આપણે લીધું હતું? પંદરમી ગાથાનું શું લીધું છે? આત્માનુભૂતિ કહો, જ્ઞાનાનુભૂતિ કહો કે આત્મા કહો, એ ત્રણ એક જ વાત છે. કારણ કે જ્ઞાની આત્માનો એક અસાધારણ સ્વભાવ છે. તો એવા અબધ સ્પષ્ટ આત્મા, એમાં ભલે ત્રણ લીધા છે પણ પાંચેય લઈ લેવા, પણ કુંતકુન આચાર્ય તો ત્રણ લેખા છે, આમ નહીં, ત્રણ લેખા છે મૂળ ગાથામાં. તો એમ કે તમને છૂટ બધું, તમે આચાર્ય મૂળ કુંકુના જે લખે તમે એમાં બધું, એ પણ એક વિચારણા ભાષાની માટેની. હંમેશા કવિત્વમાં શબ્દોની મર્યાદા હોય, અને લખાણમાં વિસ્તાર હોય છે. કારણ કે કવિતામાં શું હોય છે, એની માત્રા અને છંદની શું હોય છે, એ તો હોય ને, એના નિયમો હોય છે કે આમાં આટલા માત્રાને એવું. તો હંમેશા સૌથી અલ્પ શબ્દોમાં ઘણું કહેવું એ કવિત્વ હશે, બહુ મુશ્કેલ હોય. જ્યારે લખાણમાં તો તમે શું છે, ઘણો વિસ્તારથી 10 વાક્ય લખી શકો છો. તો એ જ ફરક પડે છે કે કુંદકુંદ આચાર્ય દેવે એ ગાથાઓમાં એ કવિત્વમાં અલ્પ લખ્યું છે, અને એનો જ વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય દેવે કરીને એમાં 5 ભાવ લઈ લીધા. અને આવા 5 ભાવ સ્વરૂપ આત્માની અનુભૂતિ કહો, જ્ઞાનની અનુભૂતિ કહો, આ તેનું નામ ભાવસૃતના ને સકલ જીનશાસન છે. અને એ જ સાથે એને સમજાવો, બાયમાં દ્રઢશ્રુત છે અને અંતરમાં ભાવશ્રુત છે. તો એ અહીંયા આપણને કીધું, ખરેખર તો શું થવું જોઈએ, તને અનુભવ થવો જોઈએ, આત્માનુભૂતિ થવું જોઈએ. પણ એવું ભેદજ્ઞાન નહીં હોવાથી એનાથી ભ્રષ્ટ થઈને તું મોહ રાગ દ્વેષ રૂપે એ પરમે છે. તો ભાવાર્થ આમ છે, જીવ પોતે ફરી ફરીને રિપીટ કરે છે. આગળ તો ભાવાર્થ આપી દીધો, ફરીથી ફરીથી આ કયો અધિકાર ચાલે છે, સર્વ વિશુદ્ધ જ્ઞાન. આ વાત તો પેલા આગળ આવી ગઈ, હવે શું રિપીટ વારંવાર, હવે તો છેલ્લે તો ઉલટાની શું આ વાત આવી જોઈએ, છેલ્લી છેલ્લી વાત આવી જોઈએ ને, કે હજી હજી આ તો અમે આટલું બધું તો શીખી ગયા છે. જીવ જીવ અધિકારમાં વિભિન્નતા દેખાડી, કરતા કર્મમાં દેખાડી, ક્યાં સુધી પણ ફરી ફરીને તત્વના ઘૂંટણમાં ક્યારે પણ બસ ઘણું એવો ભાવ ના હોવો જોઈએ. ચાહે સો બેદ્રની ભિન્નતાના ભેદનાનો ભાવ હોય, ચાહે સો આશ્રવથી ભિન્નતાનો હોય, ચાહે સો ભેદભાવો ગુણ ભેદ પર્યાય ભેદથી રહો, તત્વનું એવા જ ઉત્સાહથી ઉલ્લાસથી ઘૂંટણ કરે છે. ઈસ્ટ ઓફ દેશમાં તો કહે છે, બહુ વાત શું પૂછે છે, શરીરને આત્મા અથવા જીવને પૂતગલ જુદા છે, બાકી બધો એટલામાં થઈ જતો હશે. જ્ઞાન ને રાગ જુદા છે એટલામાં થઈ શકે, થઈ શકે, થઈ શકે. ફરીથી ફરક શું છે, તો અંદરની રૂચિનો ઉપાડ છે, એને કોઈ શબ્દોની એ જરૂર નથી. અને રૂચિનો ઉપાડ નથી તો ગમે તેટલા જ્ઞાનીના તીવ્ર વચનો સાંભળશો પણ મન નથી થતું. એ શબ્દો છે એ રૂચિની જાગૃતિ માટેના નિમિત્ત રૂપના છે. આપણને સેના ઉપરથી અધિકતા લાગે, મહત્તા કોની લાગે, કે આ શબ્દો, આ ગાથા કે આ શાસ્ત્ર કે એવું. જીવનમાં આપણી ભાવનાને બળ મળે એની કોઈ જ્ઞા નથી, કોઈ શાસ્ત્રની ગાથા કે હોય. પણ એવો ન હોય કે આ જ હોવું જોઈએ, આ જ શબ્દ હોવો જોઈએ, આ જ ગાથા. જ્યાં હોય ત્યાં આપણે શું કરવું છે, અંદરની રૂચિ ભેદ જ્ઞાનનો પ્રયાસ જીવનમાં જાગે. પૂજ્ય બેનસી તો કહેતા, જેમાં રસ પડે શાસ્ત્ર. એવું નહીં કે શરૂઆત ક્યાંથી કરવી, પ્રવચન સાર કે સમય સારથી. તારી પોતાની ભૂમિકાનો વિચાર કરજે, તારે પોતાનો ધ્યેય શાસ્ત્રમાં અંતે તો ક્યાં સુધી પહોંચવું છે. અને કુંદકુંદ આચાર્ય દેવે 85મા કીધું છે, ચારેય અનુયોગમાંથી વિતરાગતા નીકળે. નથી તો કાળતે તારો દોષ છે, બાકી તો વિતરાગની વાણી છે, વિતરાગતા પોષક છે. ચારેય અનુયોગમાંથી વિતરાગતા જરૂર નીકળી શકે છે, નથી કાળતો એ તારો દોષ છે. તો આખામાં એ આપણને ફરીથી દેખાડી દીધું કે તારો પોતાનો દોષ છે, એમાં બીજો કોઈનો નથી. જો થોડુંક ભાવાર્થ વાંચી લઈએ, જીવ પોતે મિથ્યા દ્રષ્ટિ થતો થકો, આપણો દોષ. હવે શું ભૂલ કરીએ છે, પરદેવને પોતા રૂપે જાણીને અનુભવે, અનુભવે એટલે માને છે, બાકી પોતે માને એવું. મિથ્યા દ્રષ્ટિ એટલે આપણે માનીએ એવું છે કે નહીં, માનીએ એવું નથી. અરે માનીએ એવું હોત તો મિથ્યા તો હું કામ કહેવાય. માને એવું જો સ્વીકારે, હોય એવું જો સ્વીકારે ને માને તો સમ્યક દ્રષ્ટિ હોય. તો છે એવું આપણે માનતા નથી, ને માનીએ એવું વસ્તુ સ્વરૂપ છે નહીં, માટે મિથ્યાત્વ છે. ત્યાં મોહ રાગ દ્વેષ અશુદ્ધ પણ તેનું થવું કોણ રોકે, તું પોતે જ કરે છે, કોણ તને રોકશે. અને તેથી એમાં પૂતગલનો શોધો છે. તું અજ્ઞાન ભાવથી મિથ્યાત્વ ભાવથી પડદ્રમ મારા પણ કરે છે, એમાં તને કોણ રોકે, એમાં પૂતગલ તને કોણ રોકે અને કોણ કરાવે દે માટે વિદિત હો. વિદિત વિદિત એટલે જાહેર થવા, બધાને જાણ થાવ એમ. કે શું છે? રાગાદી અસુત પણમતે જીવ પણમે છે તે કથનચિત જીવનો દોષ છે. આપણે અનેકાંત લેવું, એકાંત ન રાખો. કથનચિત જીવનો દોષ છે, કથનચિત પૂતગલનો. જીવનો જ પોતાનો દોષ છે, પૂતગલનો દોષ નથી. આગળ એનો વિસ્તાર.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આ